સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 147, પ્રસારણ તારીખ 26 નવેમ્બર 2009. ખેડૂત મિત્રો, હવે આપ પ્રાયોજિત કાર્યક્રમ સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ સાંભળશો, જેના પ્રાયોજકો છે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર DSC અને સજ્જતા સંઘ અમદાવાદ. આકાશવાણી કેન્દ્રના સભાખંડમાં મળેલી સભામાં ઉત્સાહથી ભાગ લીધા પછી વધી રહેલી ઠંડીમાં રવિ પાકોની માવજતમાં વ્યસ્ત એવા મારા વહાલા ખેડૂત ભાઈઓ બહેનોને આજે ફરી એકવાર નમસ્કાર.
ભાભી, ખેડૂત નો કોમનું તો પૂછશો જ ના. આજે ગુરુવારે મારો ભાઈ મહેશ નો તો કેતો, ખેડૂત નો તો ગમે એવી ઋતુ મોય પેલા સૈનિક ની ઓલે ઓમ ખડે પગે ઉભા જ રહેવું પડશે. મોણ ગાડી પાટા પર ચડો ત્યો ફટ લઈને હવામાન બદલાય એટલે રોગ કે જીવાત આયા જ સમજો.
ભાભી, એટલે જ તો આજે આપણે ઘણા બધા ખેડૂત મિત્રોએ પૂછેલા સવાલોના તત્કાળ જવાબ મેળવવા આપણા ગુરુજી ડોક્ટર પરાશરાજીને અહીં આવવા નિમંત્રણ આપ્યું હતું.
તો હવે યોનો ઓમ ચૂપ ચો લગડ બિહાડી રાખશો, નમસ્તે કહી જે પૂછવું હોય ને એ પૂછવા મળો.
હા તો મિત્રો, તમારા બધા વતી ફરી એકવાર ડોક્ટર પરાશરાજીને નમસ્કાર કહી દઈએ. નમસ્તે ડોક્ટર પરાશરાજી.
નમસ્તે સાહેબ.
નમસ્તે બેન, તમને અને તમામ ખેડૂત મિત્રોને પણ.
ડોક્ટર સાહેબ, સૌ પહેલું તો એ જાણવું છે કે આ માવઠા અને 2-3 દિવસ પહેલા હિમાલયના પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાના કારણે આપણા ગુજરાતના હવામાનમાં કેવો ફેરફાર થશે અને ખેડૂતોએ આગળ શું કરવું જોઈએ એ જરા સમજાવશો.
અહીંયા 2-4 દિવસ પહેલા જે વાદળા થયા અને એના હિસાબે હવામાં ભેજ વધ્યો. ઘણી જગ્યાએ સાઉથ ગુજરાતમાં અને MPમાં અને બીજા રાજ્યોમાં પણ મહારાષ્ટ્રમાં વરસાદ પડ્યો અને સારો એવો વરસાદ પડ્યો. આનાથી ફૂગના રોગ વધી શકે છે અને ખાસ કરીને જે ઠંડી ઉપર નોર્થમાં આપણે ચાલુ થઈ ઉત્તર ભારતમાં જે ઠંડી અને બરફ પડ્યો આના બધાના હિસાબે જીરું છે, રાય છે, ઈસબગુલ છે, આવા બધા પાકમાં ભૂકીછારાના રોગનું પ્રમાણ વધી શકે. એ ઉપરાંત ખાસ કરીને મોલો અને મસી આ બધાનું તકલીફ કદાચ ઉભી થઈ શકે.
ડોક્ટર સાહેબ, આ અમારીઓનો તો રાતે સપનામાં હોય પેલો હુકારો અને મોલો મસ્જિદ દેખાય. તો
એટલે જ તો આજે ચંપા ભાભી ને એકલા જઈ મોકલ્યા છે ખરું ને?
ઓ વાહ. અને મને કે દિવેલોમાં મોલો અને સફેદ માખી તો આયા જ છે, હંગાત પોના કારા થઈ ખરી જાય છે અને પછી દિવેલાની માળ ઉતરી જાય છે, તો એનો ઉપાય શો કરવો?
બરાબર, બહુ સરસ પ્રશ્ન છે બેન. અને મોટાભાગના ખેડૂત જે દિવેલા અત્યારે ખેતરમાં જેમને ત્યાં ઉભા છે એમને આ તકલીફ છે જ. ખાસ કરીને પાના કાળા પડીને ખરી જવા અથવા તો એને પેલા સફેદ ધબ્બા જેવું અંદર થાય અને પછી પાન ખરી જાય તો એક ભૂકીછારાનો રોગ છે. જે આગળ વાદળા થયા અને ઠંડી ચાલુ થઈ એટલે ભૂકીછારાનો રોગ જે આગળ આપણે વાત કરી કે જીરુમાં પણ એ દિવેલામાં પણ આવતો હોય છે, તો એના માટે ખાસ કરીને હેક્ઝાકોનાઝોલ દવા આવે છે. એક પંપની અંદર 15 મિલીલીટર નાખવાની હોય છે, જે બજારમાં કોન્કર કે અલગ અલગ કોન્ટાફ કે અલગ અલગ નામથી મળતી હોય છે.
બરાબર છે સાહેબ.
અને એની સાથે જો તમારે ઉપર સફેદ માખી અને જે તડતડિયા કે મોલો પણ છે જો, તો એના માટે તમે એસિટામિપ્રિડ અથવા તો એમિડાક્લોરફ્રિડ 1 પંપમાં 5 ગ્રામના હિસાબે અથવા ફોસ્ફામિડોન 1 પંપમાં 25 મિલીલીટરના હિસાબે નાખી શકાય એની સાથે.
બરાબર.
તો જેથી કરીને કીટકો અને રોગ બંને રોકી શકાય આપણે.
ડોક્ટર પરાશરાજી, આવી ચિંતા ઘઉં વાવનારા ઘણા મિત્રોને થાય છે કે દિવસ અને રાતના તાપમાન વચ્ચે 15-17 ડિગ્રી સેલ્સિયસ નો ગાળો રહે છે, તો ઘઉંમાં તો કોઈ રોગ કે જીવાત નહીં આવે ને? તો આ 10-15 દિવસ દરમિયાન ઘઉંની શી કાળજી લેવી જોઈએ એની જરા વાત કરો.
ઘઉંની ગુજરાતની વાત કરીએ તો ઘઉં મોટાભાગના 20-25 દિવસની અવસ્થાએ પહોંચી ગયા છે. તો ઘઉંમાં પહેલામાં પહેલી આવતે કાળજી તો એ લેવાની કે બીજું પાણ જે 21 દિવસ પછીનું હોય છે, જે મુગટ મૂળ ફૂટવાની અવસ્થા છે, જેને ક્રાઉન રૂટ ઇનિશિયેશનનો સ્ટેજ કહે છે, તો એ સ્ટેજે બીજું પાણી આપવાની ખાસ કાળજી લેવાની છે. બીજું 20 દિવસની આજુબાજુ નિંદામણ નાશક દવાનો ઉપયોગનો અવસ્થા આવે છે, તો પોળા પાનવાળા નિંદામણ શિયાળામાં વધારે થતા હોય છે, તો એના માટે મેટસલ્ફ્યુરોન નામની દવા આવતી હોય છે. એક ડબ્બી એટલે 8 ગ્રામની એક ડબ્બી હોય છે, એ 1 એકર માટે પૂરતી છે.
બરાબર.
અને આ સિવાય આ વાતાવરણના હિસાબે જે આપણે વાત કરી એમાં ઘઉંમાં પણ કદાચ ગેરુનો રોગ આવી શકે, કારણ કે ઉત્તર ભારતની અંદર બરફ પડ્યો અમુક જગ્યાએ અને ઠંડીના પવનો અત્યારે ઉત્તર તરફથી દક્ષિણ તરફ વહી રહ્યા છે. તો આવા સંજોગોની અંદર જે ગેરુની ફૂગ હોય છે એના કણ અથવા તો ફૂગના જે સ્પોર જેને બીજ કહી શકાય એ હવા સાથે ઉત્તરમાંથી આ બાજુ આવતા હોય છે અને ઘઉંના ખેતરોમાં એ સેટલ થતા હોય છે અને આવનાર દિવસોમાં એ પછી આપણને ગેરુના રોગના સ્વરૂપે દેખાઈ શકે. તો આના માટે અત્યારે તો નહીં, પણ જયારે ગેરુને રોગની તમને કોઈ પણ જગ્યાએ દેખાય અથવા તો તમારા આજુબાજુના ગામમાં કોઈ જગ્યાએ દેખાય તો ત્યારે ખાસ કરીને મેનકોઝેપ દવાનો 1 એકરે 500 ગ્રામના હિસાબે ઉપયોગ કરવો અથવા તો 1 લિટર પાણીમાં 3 ગ્રામના હિસાબે એનો છંટકાવમાં લઈ લેવો.
સાહેબ આ મને એવું લાગે છે કે તમારું કહ્યું જો આ બધો મોનો ને તો ખેતીમાં કશી તકલીફ ના પાય.
પણ એવું તો થતું જ નથી ભાભી. આપણે બધાને ગાંઠો વાળી વાળીને કહ્યું હતું કે જીરું એકાદ દિવસ પલાળી રાખીને બીજા દિવસે પહેલા ચૂસિયા નાશક અને પછી ફૂગનાશક દવાની માવજત આપીને જ વાવજો. પણ કેટલાક મિત્રોએ એમાં આળસ કરી છે. બોલો,
તમારી બધી વાત સાચી ભાભી, પણ જીઓએ જીરું એમનો એમ વાઈ દીધું છે. ઈઓને તો હવે કશો તો ઉપાય બતાવવો જ પડશે. આપણાથી થોડું જ ઈઓના જેવું થવાશે. એટલે આયા છો તો ઉભા જીરાની હવે શી કાળજી લેવી જોઈએ એ વાત કરો.
જીરુના પાકની વાત કરીએ તો જીરુનો પાક પણ લગભગ 15 થી 25 દિવસ વચ્ચેની અવસ્થાઓમાં છે. અને જે લોકો કપાસ કાઢીને જીરું વાવી રહ્યા છે, હજી વાવી રહ્યા છે, એ લોકોનો જીરું હજી નાનું છે ને પહેલું પાણ પણ ઘણાને હશે. તો જે જીરું લગભગ 25 દિવસની અવસ્થાએ પહોંચી ગયું છે એમાં ચરમી અને ભૂકી છારાની શરૂઆત થવાની અવસ્થા આવી રહી છે. અને એ ઉપરાંત એના પછીના અઠવાડિયામાં લગભગ સુકારાની અવસ્થા પણ જોવા મળશે.
બરાબર,
જેની અંદર આખે આખો છોડ ઉપરથી નીચે સુધી સુકાઈ જાય અને છોડ ઉતરી જાય. હવે આના માટે ખાસ કરીને આપણે જોઈએ બીજનો પટ આપ્યો હોય, આપણે ટ્રાયકોડરમાં ફૂગનો ઉપયોગ કર્યો હોય તો એને ઘણો મોટો ફાયદો રહેશે. પણ જે ખેડૂતો એમાંથી ચૂકી ગયા છે અથવા તો ટાઈમે એ નથી કરી શક્યા, તો એવા ખેડૂતો માટે ખાસ કહેવાનું કે ખાસ કરીને જે સિસ્ટેમિક દવા, ફૂગનાશક દવા, એમાં મેનકોઝેબ્સ અથવા તો કાર્બનડેઝિમનું મિશ્રણ વાળી દવા અથવા તો કાર્બનડેઝિમ એકલી, એ દવાનો છંટકાવ કરવો અથવા તો એને પાણી, જો બીજું પાણ કે ત્રીજું પાણ આપતા હોય તો પાણી સાથે પણ મૂકી શકાય જેથી કરીને જમીનમાં એ દવા જઈ શકે.
બરાબર.
અને જ્યાં સુકારનો રોગ હજી દેખાયો નથી અને વાર છે અથવા તો જીરું નાનું છે એમાં હજી ટ્રાયકોડરમાં આપવા માટે કઈ મોડું નથી થયું, આપી શકાય છે જેથી કરીને આપણે પાકને રોગથી બચાવી
શકીએ.
પરાશર સાહેબ, રાયડાને પૂરતી ખાતર ક્યારે આપવું પડશે?
હવે રાયડાના પાકને જોવા જઈએ તો આમ રાયડાના પાકને ખાસ ખાતર વધારે જોતું નથી હોતું, પણ છતાંય એને પૂરતી ખાતરમાં લગભગ 10 કિલો નાઇટ્રોજન પ્રતિ એકરના હિસાબે આપવાનું હોય છે અને એ 45 દિવસની અવસ્થાએ આપવાનું હોય છે. અને આપતી વખતે ખાસ ધ્યાન રાખવું કે પાણી આપ્યા પછી અંદર ચાલી શકાય એવું થાય ત્યારે છોડની બાજુમાં અથવા તો હાર હોય રાયડાના પાકની જે હાર છે એ લાઈનની બાજુમાં આપવું, એટલે કે યુરિયાના ફોર્મમાં આપવું હોય, યુરિયાના સ્વરૂપમાં આપવું હોય તો લગભગ 18 થી 20 કિલો યુરિયા જોઈએ.
પણ સાહેબ, એ ખાતર શી રીતે આપવું જોઈએ અને એ વખત શોનું ધ્યાન રાખવું જોઈએ એની થોડી વાત ફરીથી કહી દો ને સાહેબ.
ચોક્કસ કહી દઉં કે 45 દિવસની અવસ્થા આપવાનું છે,
ખાસ 45 દિવસની અવસ્થા,
અને પાણી આપ્યા પછી અંદર ચાલી શકાય એવું થાય ત્યારે છોડની બાજુમાં આપવાનું છે જેથી કરીને વધારેમાં વધારે ખાતર છોડને મળી જાય અને એનો વ્યય થાય નહીં અને છોડને આપણે ઉત્પાદનમાં સારામાં સારો ફાયદો મળે.
ડોક્ટર સાહેબ, વરિયાળીમાં આવી કોઈ ચીવટ રાખવી પડે ખરી અને વરિયાળીની સાથે બીજો કોઈ આંતર પાક લઈ શકાય ખરો?
વરિયાળી પણ આપણે જીરુના લગતો જ પાક છે જેથી કરીને જીરું અથવા તો વરિયાળી બંનેમાં ખાસ કરીને મોટા રોગની અંદર ભૂકી છારાનો રોગ છે, ખાસ એમાં ફૂલ બેસી જાય અને દાણા બેસવાની અવસ્થાએ ભૂકી છારાનો રોગ આવતો હોય છે. તો એના માટે સલ્ફર 80% અથવા તો કાર્બનડેઝિમ અથવા કાર્બનડેઝિમ અને મેનકોઝેબ વાળી મિક્સ દવા, આ ત્રણમાંથી કોઈ પણ દવાની જરૂર મુજબ છંટકાવ કરી શકાય. અને એ સિવાય વરિયાળીના બીજ જયારે કાચા હોય ત્યારે એની અંદર એક ગોલમીઝ નામનું એક નાનું કીટક પોતે અંદર દાણાની અંદર ઈંડા મૂકી જતું હોય છે જેથી કરીને દાણા પોલા નીકળે અને જયારે આપણે પાકને કાપી લઈએ અને બહાર એને કાઢીએ ત્યારે ખબર પડે કે આ નુકસાનવાળા દાણા છે. તો એના માટે DDVP અથવા તો એન્ડોસલ્ફાન જેવી દવા પણ વાપરી શકાય. હવે આંતરખેડની જો વાત કરીએ વરિયાળીમાં તો વરિયાળી એક સીધો ઉગતો છોડ છે અને એને 4 થી 5 ફૂટના અંતરે વાવતા હોય છે ખેડૂતો, તો વચ્ચેની જગ્યા ખાલી પડેલી હોય છે અને વરિયાળીમાં પાન પણ એકદમ નાના ને બારીક ને પાતળા હોય છે અને એના પાન એવા મોટા નથી હોતા જેથી કરી નીચે પ્રકાશ ના જઈ શકે. તો આવી સિચ્યુએશનમાં નાની ઉંમરમાં પાકી જાય અથવા તો 50-60 દિવસમાં પાકી જાય એવા કોઈ પણ પાકને, મગ છે, અડદ છે કે એવા ટૂંકા ગાળાના પાકને, ચણાને પણ લઈ શકાય, ડુંગળી લસણ પણ લઈ શકાય જે 90 દિવસની અંદર આવી જતા હોય છે મોટા ભાગના પાક, અને એને લાઇટની ત્યાં મળી રહે એવા પાક લઈ શકાય.
સાહેબ, આ મારો ભાઈ ખરો ને મહેશ, એને પૂછાયું છે કે ચણામાં હુકારો આવે અને ધોળા ધબ થઈ જાય છે તો જીરું કે એરંડામાં જે દવા આલીએ છે એ જ આલી શકાય અને એમાં દવાનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ એ કહેજો સાહેબ.
ખાસ કરીને સુકારો એ ઘણા બધા પાકમાં આવતો રોગ છે. શેરડીમાં પણ આવી શકે, જીરુમાં પણ આવી શકે, ચણામાં પણ આવી શકે અને એરંડામાં પણ આવી શકે છે.
એટલે
જે ફૂગની રોગ છે એ એક જ છે, અલગ અલગ પાકમાં એ અલગ અલગ અવસ્થાએ આવતો હોય છે, એને સગવડ મળે અથવા તો વાતાવરણ અનુકૂળ મળે એ પ્રમાણે આવતો હોય છે. એટલે ફૂગનાશક દવાઓ જે તમે બીજા પાકમાં વાપરી એ તમારી પાસે વધેલી હોય અથવા તો ઘરે હાજર હોય તો એ વાપરી શકાય.
બરાબર.
હવે એનું પ્રમાણ છે, એક લીટર પાણીની અંદર 2 ગ્રામ દવાના ડોઝથી આપણે એને વાપરવાનું હોય છે અને એને ચણાના છોડની બાજુમાં ખાસ કરીને નીચે ડ્રેન્ચિંગ કરીને આપવાનું હોય છે.
છોડની બાજુમાં
ઝારાથી અથવા પંપથી આપો, નોઝલ કાઢીને નીચે સાઈડમાં પાણી આપવાનું હોય છે જેથી એના મૂળ પાસે દવા પહોંચી જાય અને રોગની સામે રક્ષણ આપી શકે.
વાહ 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 સાહેબ,
મને લાગે છે કે મોટાભાગના ખેડૂત ભાઈઓ બહેનોના સવાલોના જવાબ તો મળી જ ગયા છે, પણ આ તરફ એટલે કે ઉત્તર ગુજરાતમાં ઈસબગુલની ખેતી કરનારા કેટલાક મિત્રોએ ઈસબગુલમાં કઈ કઈ કાળજી લેવી જોઈએ એ જાણવા માંગ્યું છે.
ચોક્કસ, ઈસબગુલ પણ એક નાના બાળક જેવો પાક છે અને જીરું જેટલો જ એક સેન્સિટિવ પાક છે અથવા તો એને નાજુક પાક કહી શકાય. હવે ખાસ કરીને ઈસબગુલને વાવતી વખતે તો ખાસ કોઈ કાળજી લેતા નથી અને પોતાનીમાં કોઈ હાઇબ્રિડ વેરાયટી પણ નથી, પોતાના ઘરનું જ બીજ વાવતા હોય છે. પણ વાવી લીધા અને ઉગી લીધા પછી, પાક ઉગી ગયા પછી એમાં ખાસ કરીને ભૂકી છારાનો રોગ એટલો બધો ફાસ્ટ આવતો હોય છે કે આવે ત્યારે એક જ રાતની અંદર આખો કિયારો સુકાઈ જાય.
ઓહો,
તો ઘણો શું કે નાજુક પાક છે. તો આવા સંજોગોમાં કોઈ પણ જગ્યા તમને આજુબાજુના ખેતરોમાં કે તમારા ગામના કોઈ પણ સીમની અંદર કે તમારા ખેતરના કોઈ પણ ખૂણા ઉપર ભૂકી છારાનો એવો કોઈ પણ રોગ દેખાય તો તાત્કાલિક એને તમે ખાસ કરીને સલ્ફર અથવા કાર્બેન્ડેઝિમ અથવા હેક્ઝાકોનાઝોલ જેવી દવાઓ જે ખાસ કરીને ભૂકી છારાના રોગને નિયંત્રણ માટે આપણે કામમાં લાગે છે આ દવાનો ઉપયોગ કરી લેવો. જો સલ્ફર છાંટવું હોય 80% વેટેબલ સલ્ફર તો 1 એકરની અંદર 1 કિલો જોઈએ. હેક્ઝાકોનાઝોલ છે 1 એકરની અંદર 250 મિલીલીટર જોઈએ. કાર્બેન્ડેઝિમ પણ 1 એકરની અંદર લગભગ 250 થી 300 ગ્રામ જોઈએ.
સાહેબ એક વાત કહું, આ તમે આવો છો ને એટલે અમારે તો એવી શાંતિ થઈ જાય છે ને, એવું થાય છે કે હવે કોઈ ચિંતા જ નહીં રહે, જે જોડવું હોય એ જોડવા મળી જ જશે. બોલો.
એટલે તો ડોક્ટર પરાશરાજી જેવા એમના કામમાંથી નવરા પડે કે તરત જ આપણે એમને અહીં આવવા તસ્દી આપીએ છીએ.
આવી તસ્દી લેતા રહેજો. અને અમે ખેડૂત તો બીજું શું કહેવાના હે સાહેબ, બહુ બહુ તો હે સાહેબ થેન્ક યુ કહીએ,
બસ એટલું કહેવા ચાલી જાય.
આપનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર પરાશાજી. આજે તો બધા ખેડૂત મિત્રો તમે કેલી વાત બરાબર યાદ રાખશે.
ભાભી એ તમને કે પરેશભાઈ ને જાણે જાણવા મળો,
જયારે આપણે ઇનામી સવાલ પૂછીએ અને પરેશભાઈ એના સાચા જવાબ નોંધી નોંધીને થાકી જાય એટલા ફોન અને પત્ર આવે ત્યારે,
તો પછી પૂછી લો સવાલ અને કરી લો ખાતરી.
હા બિલકુલ. તો મિત્રો લખો, આજનો સવાલ છે, ચણા અને જીરુમાં સુકારાને કાબુમાં લેવા કઈ દવા છાંટવી જોઈએ?
સવાલ લખી લીધો ને ભાઈઓ, બોલો ફરી બોલું છું, સાંભળજો. ચણા અને જીરુમાં હુકારાને કાબુમાં લેવા કઈ દવા છાંટવી જોઈએ?
બસ માંડો જોડવા DSC નો ફોન નંબર 0 27 17 235 995 અને નોંધાવી દો તમારો જવાબ.
એટલે આજે અવા જોટલાની સેવાનું અને દીવા દોડીની સેવાનું ઇનામ જીતનારા 2 ખેડૂત ભાઈઓ બુનોની જેમ તમારું નામે ડ્રોમાં સિલેક્ટ થઈ જાય.
હા મિત્રો, આજે આ સેવા જીતનારા 2 મિત્રોમાંથી પહેલા છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગામ વાંખદરાના ઈશ્વરભાઈ રામજીભાઈ કેરાળિયા.
એ ભાભી બીજું ઇનામ હું બોલું?
બોલો બોલો.
હા જો લાવ 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 લાવ. આ તો આ સર જુનાગઢ જિલ્લાના ઉના તાલુકાના ગોમ કોધીના શાકર જગદીશભાઈ કાળાભાઈ.
પત્ર દ્વારા પણ જવાબ મોકલી શકો છો અને બીજી કોઈ પણ માહિતી જોઈતી હોય તો તે પણ માંગી શકો છો.
સરનામું તો તમારે પહે સજ સજતાનો સંગ
લાવ ખેતીમાં રંગ,
DSC સરકારી ટ્યુબવેલ પહે બોપલ અમદાવાદ
58. હા મિત્રો, પત્ર અને ફોનથી સંબંધોનો સેતુ અખંડ જાળવી રાખજો જેથી યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રસ્તુત આપણી અગ્રયાન યાત્રા સતત ચાલતી રહે.
એ જે જ્ઞાન અહીંથી મળે એનો ખેતીમાં ઉપયોગ કરજો અને પાકની હંગાત તમારી તબિયતે હાચવજો.
બસ એટલી જ ભલામણ સાથે ગુરુજી ડોક્ટર પરાશરાજીનો ફરીથી આભાર માની કહી દઈએ, આવજો. નમસ્કાર.